प्रवचन नंबर 32 तारीख 22/10/87 66 मिनट समय सार गाथा 34 महावीर निर्वाण दिन।
आक्षेप करते हैं कि आप कोई त्याग की बात तो बताता नहीं है, ऐसा ज्ञान करो, ज्ञान करो, स्वाध्याय करो, 24 घंटा स्वाध्याय करो, शास्त्र स्वाध्याय, शास्त्र पढ़ो, ऐसे अज्ञानी जीव अनजान है तो आक्षेप करते हैं, करें करें, त्याग की बात कुछ करते नहीं। भैया संगठ का संत ने जो त्याग की बात किया है तो जो त्याग का उपदेश देते हैं ऐसे उपदेश त्याग का कोई देते नहीं। ये जो आचार्य उपाध्याय साधु संत मुनिराज ने जो त्याग की बात किया है, ये त्याग किसका करना और कैसे करना, त्याग की विधि क्या है और त्याग का विषय क्या है, कोनो त्याग करो ने केवी रीते त्याग थाय। जैन दर्शन में ग्रहण पूर्वक त्याग छे, ग्रहण सापेक्ष त्याग ने सम्यक त्याग कहेवामां आवे छे, ग्रहण निरपेक्ष त्याग ने परमात्मा त्याग कहेता नथी। कई जेटली मात्रा में कई ग्रहण थाय तो एटली मात्रा में त्याग थाय, जेम के जेटली मात्रा में वितराग भाव ग्रहण थाय एटली मात्रा में डिग्री टू डिग्री राग में त्याग थी जाए। एक वक्त की बात है मावजी भाई,
हाँ जी,
दिल्ली में घना वर्ष पहला की बात है, 15 वर्ष थी गया, क्या एक घेना वॉच कंपनी वाला प्रेमचंद भाई है, वो प्रसिद्ध है ये सारा हिंदुस्तान में, वो प्रसिद्ध है, वो जैना वॉच कंपनी है उसकी घड़ियाल बनाने उसका वो मालिक प्रेमचंद जी। तो ये प्रेमचंद जी के घर में ठहरा था, यहां उतरो तो हमने गए राजदर्श रोकाम,
कैलाश मॉलिस
બહેનો જરા આ બાજુ જો ખસે તો કેટલાક ભાઈઓ આ લાઈનમાં આવી જાય,
આ બાજુ જગ્યા છે બહેનોની, આ બાજુ જગ્યા છે,
એ ગ્રહણ પૂર્વક ત્યાગ કી બાત હે આજ, એ ત્યાગ કી બાત સોનગઢના સંતને, સોનગઢના સંતે કઈ ત્યાગની વાત કરી છે, હા એને જે ત્યાગની વાત કરી છે તે સાંભળી પણ નથી, કે કંઈ ત્યાગ તો કર્યો નથી આજ સુધી,
સાંભળી
કલ્પના કરી છે કે મેં ત્યાગ કર્યો, પણ ગ્રહણ વિના ત્યાગ ત્રણ કાળમાં હોઈ શકે નહીં। જેમ કે શાક માર્કેટે શાક લેવા જાય તો શાકનું ગ્રહણ કરીને પૈસા નો ત્યાગ, કપડાની દુકાને ધોતી જોટા લેવા જાય તો ધોતી જોટાનું ગ્રહણ ને પૈસાનો ત્યાગ, ગ્રહણ પૂર્વક ત્યાગ હોય તો એ પ્રેમચંદજીના માતાજી હતા, ગુજરી ગયા પણ, તો ગ્રહણપૂર્વક ત્યાગની વાત દિલ્હીમાં લાલ મંદિર, લાલ મંદિર લાલ કિલ્લાની સામે છે, તો ત્યાં પ્રવર્તન હતું, ગ્રહણપૂર્વક ત્યાગની વાત એમને કરી, બહુ ખુશી થયા, ઘરે જઈને એમ કહ્યું કે પંડિતજી, મેં કહા મેં પંડિતજી તો નહીં, બે વેપારી છું પણ વાંચન કરે એને બધા પંડિત કહેવાનો એક રિવાજ છે, તો કે ભાઈ સાહેબ આજ તક મેને એક ગ્રહણપૂર્વક ત્યાગ કી બાત નહીં સુની, ત્યાગ કી બાત સુની, ત્યાગી લોક આતે ઉસકો મેં ભોજન ખિલાતા હું, મુનિરાજ આતા હૈ ચોખા લગા તો વગેરે વગેરે, मगर सब त्याग की बात करते हैं, मगर ग्रहण पूर्वक त्यागी आज 65 वर्ष की उम्र पर नया शब्द आया, शब्द ही नहीं सुना था। मूल दिगंबर तथा ग्रहण पूर्वक त्याग, तो त्याग केनो करवानो, केनो त्याग करी शकाय, अने ए त्याग केवी रीते थाय, अने काय त्याग थाय तो शुं ग्रहण थाय, एनी विधि 34 नंबर की गाथा में कुनकुन आचार्य भगवान समर्थ आचार्य थया, ए ग्रहण पूर्वक त्याग की विधि बतावे। सौवे भावे जम्मा पचकाई परेथी नागणम तम्मा पचकानम म्राणम नियमा मुनेदवम।
सौभावने
મુક્ત થઈ ગયા, ફરી છે એ ભગવાન મહાવીરનો આત્મા આ સંસારમાં આવવાનો નથી। માખણનું ઘી થયું તે થયું, એ ઘીનું ફરીથી માખણ ને દહીં ને દૂધ ને છાશ થાય એ બનવાનું નથી। કે ભાઈ ઘી છે એ પૂર્વ પર્યાયમાં તો માખણ હતું, એની પૂર્વે દહીં હતું, એ દહીંને વલોયું, દહીં પહેલા પૂર્વ પર્યાયમાં દૂધ હતું, તો કહે છે કે ઘી થયું તે થયું। ભાઈ એમાં દૂધ છે તો ચા બનાવવામાં કઈ થોડો કટકો નાખો, ચા બને બને નહીં, ઘી થયું તે થયું, એમ જેનો મોક્ષ થયો તે થયો, ફરીમાં ફરીને સંસારમાં અવતાર ધારણ કરતો નથી, માના ઉદરમાં એ જીવ આવતો નથી, માતાના ઉદરમાં ના આવે, જન્મ ન લે, જન્મ જરા અને મરણનો ક્ષય કે ન થઈ ગયો, એવી નિર્વાણ પ્રાપ્તિ આજે ભગવાન મહાવીરને થઈ, ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન પ્રગટ થયું। એ ભગવાન મહાવીરની વાણીમાં ત્યાગની વાત આવી, ગૌતમ ગણધરે ઝીલી, અને એની પરંપરામાં જે સંતો થયા એને ત્યાગની વાત કરી। ત્યાગ વિના ધર્મ થઈ શકતો નથી, અરે આ મૂકશો ત્યાગની વાત કરે તો નવી વાત છે, તો સાત્ર સ્વાધ્યાય કરો ચતુર્વિભાઈ ભાઈ, તે ત્યાગની વાત સાંભળી નથી, ત્યાગ તો તે કર્યો નથી, તે ધર્મનો ત્યાગ કર્યો સાચો, એટલી વાત સાચી, એટલી વાત તો સાચી છે, ધર્મનો ત્યાગ તો અત્યાર સુધી કર્યો છે ને હજી કરતો આવત આ સમય સુધી, બીજા સમયે નહીં થઈ શકે, બીજા સમયે તું ધર્મનું ગ્રહણ કર તો ધર્મનો ત્યાગ નહીં આવે, પણ ધર્મનો ત્યાગ કર્યો છે પણ અધર્મના ત્યાગપૂર્વક ધર્મનું ગ્રહણ અથવા ધર્મના ગ્રહણપૂર્વક અધર્મનો ત્યાગ એવી દશા આજ સુધી કરી નથી, એ ત્યાગનું સ્વરૂપ આચાર્ય ભગવાન સમજાવે છે, છેલ્લું છે, સમજી શકાય એવું છે, ન સમજાય એવું નથી। આ શાસ્ત્રો લખ્યા ત્યારે એમને ખ્યાલ હતો કે જે હું લખું છું એના ઉકેલ કરનાર, સમજનારા, જિજ્ઞાસા વાળા આત્માર્થી જીવો નીકળવાના છે, ભલે થોડા નીકળે પણ નીકળવાના છે। હીરાના વેપારીને ખબર છે કે શાક માર્કેટમાં જે ઘરાગીને ગણતી હોય એવી ઘરાગી અમારી આ નહીં લે, પણ અમારો માલ ખરીદનારા તો નીકળે નીકળે ને
નીકળે
ભલે ઓછા. એમ આ ચૈતન્ય હીરો છે એના ખરીદનારા, એને અપનાવનારા, એને જાણનારા, એનો લક્ષ કરનારા, એનો અનુભવ કરનારા નીકળે નીકળે ને
નીકળે
ભલે થોડા હોય સંખ્યામાં, સપને સંખ્યાની જરૂર નથી. એ વાત કરે છે ગાથાનો અર્થ. કુંકુમ ભગવાનની ગાથા છે 2000 વર્ષ પહેલા. મદ્રાસથી 80 માઇલ દૂર એક કોંદુર હિલ છે. એ કોંદુર એટલે સોનું હિલ, તે ટેકરી. મોટો પહાડ નથી ગિરનાર તે ચતુર્દીઓ, પણ ટેકરી છે થોડા બધું થયા. એ કોંદુર હિલ ઉપર એની તપોભૂમિ હતી. ત્યાં એ તપ કરતા હતા, આત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હતા. ત્યાં એમના પગથિયા પગલા પણ છે, મોટા પગલા છે. એના ઉપર ચંપાનું ઝાડ હતું, ફૂલ પડતા હતા. ત્યાંથી એ મહાવીર ક્ષેત્ર વધાર્યા. સદેહ દેવ એના પૂર્વના મિત્ર હતા, એ સ્વર્ગમાંથી આવીને એને લઈ ગયા અને 8 દિવસ ત્યાં સિમંદર ભગવાન પાસે રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે. ભગવાન મહાવીરની પરંપરામાં એમને શુદ્ધાત્માનો ઉપદેશ તો મળ્યો હતો, પણ ભગવાનના દર્શનનો વિરોહ લાગ્યો છે. વર્તમાન કાળમાં કોઈ તીર્થંકર નહીં, કોઈ કેવળી નહીં, એને વિરહ લાગ્યો. એમાં કોઈ એની યોગ્યતા પાત્રતા દેવ આવીને ત્યાં લઈ ગયા અને 8 દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ ઉંદુર હિલ ઉપર આ શાસ્ત્ર લખાણા છે તાલપત્રમાં. એ તાલપત્ર ઉપરથી એ પછી 1000 વર્ષ પહેલા પછી અમૃતચંદ્ર આચાર્ય થયા. એની આત્મખ્યાતિ નામની ટીકા, ટીકા એટલે હતું એનો વિસ્તાર કરવો, એનું નામ ટીકા કહેવામાં આવે છે. એ ટીકા ચાલે છે, મૂળ ગાથાનો અર્થ ચાલે છે અત્યારે. પહેલા પછી ટીકા. કુંકુમ ભગવાન ફરમાવે છે કે જેથી પોતાના સિવાય, પોતાના શુદ્ધાત્મા સિવાય, પોતાના ચિદાત્મા સ્વરૂપ જે આત્મા છે, અંતરમાં બિરાજમાન છે, એ આત્મા સિવાય, જ્ઞાનમય આત્મા સિવાય સર્વ પદાર્થો પર છે. શું કહ્યું? એક મારા શુદ્ધાત્મા સિવાય સર્વ જગતના પદાર્થો પર છે. એક રામ અને સામી બાજુ આખું ગામ, એક જીવતત્વ અહીંયા, જીવતત્વ સામાન્ય શુદ્ધાત્મા અને બાકી 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્યો, લોકા લોક, દેહ મન વાણી, કુટુંબ કબીલા, ભગિની ભાર્યા માતા પિતા પુત્ર પુત્રાદિ કુટુંબ, એ બધું મારાથી પર છે. એક શુદ્ધ આત્મા તે મારો છે ને બાકી બધું મારાથી પર છે, ભિન્ન છે. એમ જાણીને, એમ જાણીને આ પર પદાર્થો પર છે અને મારા આત્માથી એ પર છે, મારા શુદ્ધાત્માથી આ બધું મને જણાય છે, આ દેહ મન વાણી એ પર છે એમ જાણીને, એટલે કે એ કેવી રીતે એમ જાણ્યું કે મારા આત્માથી આ જુદા છે? કે આ દેખાય છે ને, આ મારા આત્માથી મકાન જુદું છે, જાણી લીધું દુકાન જુદી છે, એ જાણ્યું નથી. પરના લક્ષે પર પદાર્થ જાણી શકાતા નથી. પોતાનો જે શુદ્ધાત્મા છે એની સન્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાન દ્વારા, સ્વાનુભવ જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને સ્વપણે જાણ્યો. જ્યાં સુધી શુદ્ધાત્માને સ્વપણે જાણે નહીં ત્યાં સુધી પરદ્રવ્યને પરભાવ પર છે જાણી શકાતા નથી. એ અંતર્મુખ જ્ઞાન દ્વારા, સ્વસંવેદન જ્ઞાન દ્વારા, સ્વાનુભવ જ્ઞાન દ્વારા, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જે પોતાનો જ્ઞાનાનંદ પરમાત્મા અંદર વિરાજમાન છે, પરમાત્માથી અંદર બધા આત્મામાં વિરાજમાન, ભગવાન વિરાજમાન છે. કેમ દેખાતો નથી અમને? કે તું દેખતો નથી એટલે દેખાતો, તું દેખતો તને દેખાય, તને નથી દેખાતો એટલે બીજાને નથી દેખાતો એમ કેમ કહી શકાય? મને દેખાતો નથી એટલે જાણે કોઈને દેખાતો જ નહીં હોય એમ ન કહી શકાય. ભાઈ, જ્ઞાનીઓને એ શુદ્ધાત્માના દર્શન, પ્રત્યક્ષ દર્શન થાય છે. એ કહે છે કે આ ગ્રહણપૂર્વક ત્યાગની વાત ચાલે છે, ધ્યાન રાખજો. ગ્રહણ કોનો ને ત્યાગ કોનો? સરસ ગ્રહણપૂર્વક ત્યાગ છે. ગ્રહણ સાપેક્ષ ત્યાગ ને સમ્યક ત્યાગ કહેવાય, ગ્રહણ નિરપેક્ષ ત્યાગ ને ધર્મનો ત્યાગ કહેવાય. રમણીભાઈ, ત્યાગની વાત જગતે સાંભળી નથી. ત્યાગની વાત તો બધા કરે છે, અન્યમતિમાં આ ત્યાગ કરો, પચકાણ લીધો, આ પચકાણની વાત છે. આ પ્રત્યાખ્યાનની વાત ચાલે છે. મૂળમાં પ્રત્યાખ્યાન કોને કેવું, ત્યાગ કોનો કરવો ને કેમ થાય? એ કહે જગતના બધા જીવો ક્રોધ છોડો, માન છોડો, માયા છોડો, લોભ છોડો, આનો ત્યાગ કરો, આનો પછકાણ લઈ લો. બધો ત્યાગની વાત કરે છે, પણ ગ્રહણ શેનું કરવું એ પૂછતા પણ નથી કે સાહેબ આપ ત્યાગની વાત કરો છો એ તો બહુ સારી વાત છે, આપ કરો છો ત્યાગની વાત તો સારી છે, કે ક્રોધ છોડવા જેવો છે, મોહ છોડવા જેવો છે, રાગદેશ છોડવા જેવા છે, વાત આપણી સાચી, પણ ગ્રહણ શેનું કરવું? કે એ મને મારા ગુરુએ કહ્યું કે એમ ક્યાંથી તને કહું? એ જ્ઞાની વિના ગ્રહણપૂર્વક ત્યાગની વાત કોઈ કહી શકે નહીં. અને કદાચ ધારી રાખી સમયસર થી કે ગ્રહણપૂર્વક ત્યાગ, તો એ ધારેલી વાત એ ગ્રહણપૂર્વક ત્યાગ નથી. એને વિકલ્પને ધરી રાખ્યો છે, આત્મા એમ આવ્યો નથી. કહે છે પ્રભુ એક વખત વાત તારા ઘરની છે, આ તારા ઘરની વાત સંતો સમજાવે છે, અને તારા ઘરમાં શું માલ છે એની તને ખબર નથી. તારા આત્મામાં શું શક્તિ ભરી છે, શું ગુણો છે, શું ગુણનું સામર્થ્ય છે એની તને ખબર નથી. જેમ કસ્તુરીઓ મગ હોય રગલો, એની ડ્યુટીમાં કસ્તુરીઓ સુગંધ આવ્યા કરે અને ચારે બાજુ એ સુગંધને શોધે. સુગંધ તો આવે છે પણ સુગંધ અહીંયા છે એની ખબર એને ભાન નથી. એમ સુખ અહીંયા ભીનું છે અને દોડાદોડ કરે છે બહાર લેવા માટે. સવારના બ્રશ કરું તો સુખી થાઉં, મોઢું ધોઉં તો સુખી થાઉં, ચા પીઉં તો સુખી થાઉં, કંઈક નાસ્તો કરું તો સુખી થાઉં, પછી ઉપવાસ રહું તો સુખી થાઉં, પછી બપોરે જમું તો આહાર લઉં તો સુખી થાઉં, પછી બજારમાં જાઉં કમાવા પૈસો મળે તો સુખી થાઉં, પછી પૈસાનો પાંચ ઇન્દ્રિયના વિષયમાં ભોગમાં જાઉં તો સુખી થાઉં. એમ બહારથી સુખના માટે પાપા મારે છે. આ સુખ ક્યાં છે અને સુખ કેમ મળે એની અજ્ઞાનીને ખબર નથી. એ વાત આચાર્ય મહારાજ કરુણા કરીને જગતના અજ્ઞાનીઓને સમજાવે કે પોતાના સિવાય, પોતાના શુદ્ધાત્મા સિવાય, જ્ઞાનમય આનંદમય આત્મા સિવાય જે પરદ્રવ્ય અને પરભાવો છે, ભાવો એટલે રાગ દ્વેષ મોહના ભાવો, ઉંદને પાપના પરિણામ પરભાવો છે. આ કર્મ પરદ્રવ્ય છે, શરીર આદિ નો કર્મ પરદ્રવ્ય છે, લોકાલોક પરદ્રવ્ય છે, દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય છે. એક કુટુંબ ભગીની ભાર્યા મારી અને માતા પિતા મારા મારા મારા, એમ પરદ્રવ્યમાં મમતા કરીને જીવ મરી ગયો છે. પણ શુદ્ધ આત્મા મારો અને આ પરદ્રવ્ય મારા નહીં, એમ અંતર સન્મુખ થઈ નિર્મમત્વ ભાવની પ્રગટતાથી મમત્વ ભાવનો ત્યાગ કરવો એને ગ્રહણપૂર્વક ત્યાગ કહેવામાં આવે છે. નિર્મમત્વ ભાવ નિર્મોહ દશા થાય છે અંતરમાં, શુદ્ધ આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ થાય છે. એ અનુભવ થવાના કાળે એ શુદ્ધ આત્માના દર્શન થતા એ જાણવામાં આવ્યો, એની પ્રતીતિ થઈ ગઈ કે શુદ્ધ આત્મા જ હું છું. એની પ્રતીતિ થતા પરદ્રવ્ય અને પરભાવ મારા છે એવો જે મોહ અને મમત્વ ભાવ હતો એનો ત્યાગ થઈ ગયો. ત્યાગ થઈ ગયો એટલે ત્યાગ કર્યો નથી, પણ નિર્મોહ દશા પ્રગટ થતા મોહ દશાની ઉત્પત્તિ ન થવી, મમત્વની ઉત્પત્તિ ન થવી, એનું નામ પરમાત્મા ત્યાગ કહે છે. જ્ઞાનનું ગ્રહણ અને અજ્ઞાનનો ત્યાગ, સમ્યક દર્શનનું ગ્રહણ અને વિખ્યાતોનો ત્યાગ, સ્થિરતાનું ગ્રહણ અને અસ્થિરતાનો ત્યાગ, અયોગનું ગ્રહણ અને યોગનો ત્યાગ, એમ ત્યાગની વિધિ છે પછકાણની. પ્રત્યાખ્યાન, પહેલા મિથ્યાત્વનો ત્યાગ, પછી અવ્રત દશાનો ત્યાગ, પછી કષાયનો ત્યાગ, અને છેલ્લે યોગનો કંપનનો ત્યાગ થઈને સિદ્ધવસ્થા પ્રગટ થાય. ભગવાન મહાવીરે આજે દિવસે યોગનો ત્યાગ કર્યો, અયોગનું ગ્રહણ અને યોગનો ત્યાગ. પ્રદેશનું જે કંપન હતું જેના નિમિત્તે કર્મનું આવરણ આશ્રવ થતો હતો, આશ્રવ એટલે બંધ નહોતો થતો, આશ્રવ યોગથી આશ્રવ અને કષાયથી બંધ. કષાયનો ભાવ તો બારમા ગુણસ્થાને આવ્યા ત્યારે ચાલ્યો હતો પરિપૂર્ણ વિતરાગ સાથે, પણ તેરમા ગુણસ્થાને યોગનું કંપન, મન વચન કાયાનો યોગ અને સંયોગ હતો અને પ્રદેશનું કંપન થતું હતું. કંપનથી એ વિભાવ હતો, પ્રદેશનું કંપન તેરમા ગુણસ્થાને સામાન્ય જીવો કરતા અનંતનું હોય છે, કેમ કે અનંત વિજય પ્રગટ થઈ ગયું છે. પણ એ જે યોગનું કંપન હતું એનો પણ અયોગના આશ્રયે યોગનો નિરોધ કરી આવ્યું હતું. યોગનો નિરોધ કરીને પરમાત્મા અયોગ જેમ કેવળી થઈ ગયા અને પ્રતિષ્ઠિત થઈ ગયા, એમ અનુક્રમ છે. જૈન દર્શનમાં ત્યાગમાં પણ અનુક્રમ છે, ક્રમભંગ નથી. જગતના જીવો ક્રમભંગે ચડી ગયા છે. મિથ્યાત્વ મિથ્યા માન્યતાને કાયમ રાખી પર પદાર્થ મારા છે એવો અભિપ્રાય કાયમ રાખી, પૈસા મારા છે એવો અભિપ્રાય કાયમ રાખ્યો અને 500,000, 5,000, 25,000 નું નામ દીધું. ત્યાગ કર્યો, ત્યાગ નથી કર્યો, ધર્મનો ત્યાગ તે કર્યો. જે ભૂલ ઈ કરી કે પૈસા મારા હતા ને મેં ત્યાગ કર્યો, પેલી ભૂલ. પૈસા તારા ક્યાં હતા? તારા પિતાના ક્યાં હતા પૈસા? ગામઠી ભાષામાં તારા બાપના ક્યાં હતા? એનો સ્વામી તો ભૂતગલ છે, પૈસાનો સ્વામી ધણી ક્યાં છે? જળનો ધણી તો જળ છે, આ ચેતન પરમાત્મા જળનો માલિક હોઈ શકે નહીં. આ ન્યાયથી વાત છે. જરાક શાંતિથી રમણીભાઈ, શાંતિથી. કે આપણી પાસે 1,00,000 રૂપિયા છે, એમાં 500,000 નું દાન કરી દો, બાકી 99,000 તો મારા, 1,000 નો ત્યાગ કર્યો તો એટલી લોભ કસાય તો ઘટ્યો ને, એટલો તો ધર્મ થાય ને, કે ના તને ધર્મ થતો નથી. જેટલી કષાયની મદદતા થઈ એટલો શુભભાવ થયો, પણ એ શુભભાવની સાથે એ પૈસા મેં આપ્યા મિથ્યાત્વનો ભાવ પણ પ્રગટ થઈ ગયો. કેમ કે 99,000 તો મારા ને, 99,000માં મારા પણાની મમતા રાખીને 1,000 છોડ્યા તો એટલો કષાયની મંદતા પૂરતો એને ભાવ આવ્યો. એને એનાથી પુણ્ય બંધાણું અને પુણ્યના ફળમાં પાછું દુઃખી થશે. પુણ્યનું ફળ દુઃખ છે. પુણ્યને ઈચ્છે છે તે આત્માને ઈચ્છતો નથી. પુણ્યની જેને ઈચ્છા છે એને આત્માની ઈચ્છા નથી. પુણ્યની ઈચ્છાને પરમાત્મા પરિગ્રહ કહે છે. ઈચ્છા પરિગ્રહ, મુચ્છા પરિગ્રહ. પણ સાહેબ 1000 રૂપિયાનું દાન કહી દીધું મોટું, 99000 તો રાખ્યા, એ કેના કે મારા. એ જડ લક્ષ્મી એ સારી નથી ભાઈ, એ જડ લક્ષ્મીનો 1000 નું દાન આપ્યું ને શુભ રાગ એ પણ તારો નથી, એ શુભ રાગ ઉપર મમતા છોડવી પડશે.
સાહેબ આપવા કે ના આપવા?
આપવાના આપવાનો પ્રશ્ન નથી, એના કાળે જવાના હોય જાય છે, અને એ વખતે એની કસાયની મનતા થાય છે, અને એમાં આત્મબુદ્ધિ રાખીને વિખ્યાતો પોષે છે. વિખ્યાતોનો ત્યાગ તે ત્યાગ છે. વિખ્યાત કાયમ રાખવું છે, ઘરની અંદર ઉંદર પણ હોય ને સરક હોય તો ઉંદર પકડી પકડી પાંજરામાં ને બહાર નાખી આવે, સરપ ભલે આટલા મારે, અરે સરપને પેલો કાઢવો જોઈએ ઉંદર પછી. આ વિખ્યાત રૂપી જે સાપ છે સમયે સમયે ભાવમરણ થાય છે. શ્રીમદજી એને શબ્દ ભાવમરણ કહ્યો, ચેતના પ્રાણ ભણાય છે, પરદ્રવ્યો અને પરભાવ મારા એવી મમત્વની દશામાં એના ચેતના પ્રાણ નાશ પામે છે, એને સ્વહિંસા કહેવામાં આવે છે. એને હિંસા કરી પરદ્રવ્યને મારા માનવા એ હિંસા છે મોટી, એમાં કોઈ જીવને માર્યો તો નહીં, એમાં હિંસા છે નહીં. કે આ સગની પતિની મર્યો આત્મા ચૈતન્ય પ્રાણ એના હણાઈ ગયા, આત્મદર્શન થવા જોઈએ, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ વિતરાગી થવા જોઈએ, એ વિતરાગી પરિણામ થયા નહીં. પુરુષાર્થ સિદ્ધિમાં એક શ્લોક છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, કે ખરેખર હિંસાની વ્યાખ્યા શું છે, ખરેખર હિંસાની વ્યાખ્યા શું, પરજીવને મારવાનો ભાવ, દુઃખી કરવાનો ભાવ તો હિંસા છે, એ તો કોઈ પ્રશ્ન નથી, એ તો સામાન્ય ચીજ છે, એ તો મુસલમાન પણ કે
બરાબર.
પણ આ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે આત્માના સ્વભાવને ભૂલીને રાગની ઉત્પત્તિ થઈ તેને પરમાત્મા નિશ્ચયથી હિંસા કહે
છે.
પાપનો રાગ ઉત્પન્ન થાય તો હિંસા છે, સાંભળજો જરા, કઠણ લાગે પણ દિવાળીનો દિવસ મોટો છે, સાંભળેલું હશે તો કુંભી વિચારમાં આવશે. રાગની ઉત્પત્તિ થવી તેને પરમાત્મા હિંસા કહે છે. રાગના બે પ્રકાર, પાપનો રાગ અને મનનો રાગ, પૈસા કમાવાનો રાગ, પાપનો રાગ, અને પૈસાને સારી જગ્યાએ વાપરવાનો ધર્મમાં મન રાગ, કુટુંબ તરફનો લજ્જાય પાપનો રાગ, અને સાચા દેવગુરુ શાસ્ત્ર તરફ લજ્જાય તે પુનરાગ, એ બધી હિંસા છે. ત્યારે શું કરવું, ભગવાનના દર્શન કરવા કરવા ન કરવાનો પ્રશ્ન નથી, એના સ્વરૂપને તું સમજી લે, એના સ્વરૂપને સમજી લે તો તારી એ બુદ્ધિ આવશે, શુભભાવ રહેશે. આર્ય જીવને દયા દાન કરુણા કોમળતાના પરિણામ તો આવે આવે ને
આવે.
આર્ય જીવને એટલા કુણા પરિણામ તો હોય, જેને આત્મહિત કરવા નીકળ્યો એને પાપની અધિકતા ન હોય પણ શુભ ભાવ તો આવે, અને શુભ ભાવની અધિકતા ન હોય આત્માની અધિકતા હો. શુભ ભાવને પુણ્ય આગળ ન કરે, પુણ્ય આગળ કરે એને આત્મા પાછળ રહી ગયો, આત્મા આગળ રાખે અને આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી આત્માના લક્ષપૂર્વક એવા શુભ ભાવ આર્યજીવને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ યાત્રાના ભાવ, કોઈ વખતે ઉપવાસનો ભાવ પણ એને આવે, તપનો ભાવ પણ આવે આવે છે. એ કરતો નથી, આત્મા કરનાર નથી, આત્મા જાણનાર છે. આ વાત જગતને ખબર નથી, શુભાશુભ ભાવ આવે એને જાણે પણ કરે કરનાર નથી. એ કર્તતો બુદ્ધિ છોડવી એનું નામ ત્યાગ છે, અને અકર્તાના લક્ષ્ય જ્ઞાતા ભાવે પ્રણવું એનું નામ ગ્રહણ છે. આ ગ્રહણપૂર્વક ત્યાગની વાત દિવાળીના દિવસે છે. જેથી પોતાના સિવાય તમારી માગણી હતી ને જ્ઞાનપૂર્વક ત્યાગની બાબુજીભાઈની માગણી હતી કે 34 કાકા આપણે બોલાવો. તો વિચાર આવ્યો કે આજે મોટો દિવસ છે, શરૂઆત આજથી કરો, જેથી પોતાના શિવા પોતે છે કોણ? આ શરીર પોતે ના ના, શરીર તારું નથી ભાઈ, શરીરનો ધણી બીજો છે, ઉદગલ એનો માલિક છે, અને શરીરનો માલિક હું છું એમ માનીશ. ભેંસનો સ્વામી પાડો હોય, ભેંસનો સ્વામી કોણ હોય? મનુષ્ય હોય. આવો રાજુભાઈ,
થોડા થોડા આગળ આવો, થોડા થોડા
આગળ.
મગર ત્યાગ કેસે, કેનો ત્યાગ કરવો ને કેનું ગ્રહણ કરવું એ વાત તે સાંભળી નથી. આચાર્ય ભગવાન ફરમાવે છે કે ગ્રહણ પૂર્વક થાય ત્યાગ થાય છે. જેટલી માત્રામાં આત્મા આત્મસન્મુખ થઈ અને એકાગ્ર થાય, જેટલી માત્રામાં આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, તેટલી માત્રામાં તે આત્મા આશ્રવથી નિવૃત્તે છે. તો પહેલામાં પહેલો મિથ્યાત્વનો ત્યાગ એ અનુક્રમ છે. મિથ્યાત્વ રાખીને મિથ્યાત્વ કરશ્યા, મિથ્યાત્વનું શું કે પરદ્રવ્ય મારા છે, આજુબાજુના મકાન મારા નહીં, પણ પ્રણામ સંકલ્પ મારું એનું નામ મિથ્યાત્વ છે. પ્રણામ સંકલ્પનો માલિક ચતુર્ભુજભાઈ નથી. ત્યારે એનો માલિક કોણ છે? ચતુર્ભુજભાઈ પ્રશ્ન ઉઠાવ્યો. એ ગુરુ આપ કહો છો કે આ માલિકાનો હું નહીં, તો મને કોઈ માલિક બતાવો તો મારું માલિક એ ગુરુ છોડી દઉં કે આ પૂજગલ એનો સ્વામી છે, આ બધી પૂજગલની રચના છે. આ માટે પૂજગલ એનો સ્વામી છે. આ મકાનની સાથે સ્વસ્વામી સંબંધ પૂજગલનો છે. પૂજગલનું તે સ્વ છે ને પૂજગલ એનો સ્વામી છે. આ પર્યાય જે છે મકાનની પર્યાય, એ સ્વ ને એનો સ્વામી પૂજગલ, આત્મા નો આ મકાન સ્વ અને આત્મા એનો સ્વામી એમ છે નહીં. અજ્ઞાન ને મૂંઢ છે, મકાન ને મારું માને છે, એ મૂંઢ છે અજ્ઞાની. આ દેહ છે તે મારો છે, અરે દેહનો સ્વામી પૂજગલ છે. આ દેહ તો પૂજગલની રચના છે, આમાં તો સ્પર્શ સદગંધ ને વર્ણ છે, આને તો બાળી નાખશે, જીવ નીકળશે. એટલે આ તારી ચીજ નથી, તું ભૂલી ગયો. તારો તો આનાથી ભિન્ન જાણનાર, આનોય જાણનાર ને જાણનારનોય જાણનાર એવો આત્મા તે મારો છે. આને જાણે અને જાણનાર આત્માને પણ જાણે એવો સફર પ્રકાશક સ્વભાવી ભગવાન આત્મા તે મારો છે. આ દેહ મારો નથી, છોડી દે મમતા. કે દેહ છોડવો કે મમતા છોડવી, જરા સરખી રીતે ત્યાગનું સ્વરૂપ સમજાવો. શિષ્ય કે પૈસા છોડવા કે મમતા છોડવી? આ પ્રણામ સંકલ્પ ને કોઈ ધર્માદા સંસ્થામાં આપી દેવું? આ અહીંયા ચાલે છે કાન શું સોસાયટી આપણી, સ્મૃતિ મંદિર સ્મૃતિ, એમાં આપી દેવું કે ના? એના આપવા દેવા લેવાની વાત નથી. મમતા છોડી દે, એ તારી ચીજ એમ અંદરમાં શુભાશુભ ભાવ થાય છે. સંકલ્પ ને વિકલ્પ ની જાળ છે એ શુભાશુભ ભાવ, એનો સ્વામી પૂજગલ છે, એનો સ્વામી આત્મા નથી. આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ યાત્રાનો વિકલ્પ ઉઠો શુભરાગ, એ શુભરાગનો સ્વામી આત્મા નહીં. આત્મા તો જ્ઞાનનો સ્વામી છે ને જ્ઞાન એનું સ્વ છે. આ જ્ઞાન તે સ્વ ને એનો સ્વામી આત્મા, સ્વસ્વામી સંબંધ એક જાતમાં હોય, બે જાતમાં સ્વસ્વામી સંબંધ ન હોય. રાગ મારો સ્વ ને હું એનો સ્વામી એમ માનનારો એ મિથ્યાત્માને પોષે છે અને એ શુદ્ધાત્માને જાણીને અંતર્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાન દ્વારા એ જ્ઞાનાનંદ પરમાત્માને જાણ્યું કે આ મારો સ્વ અને હું એનો સ્વામી. જ્ઞાયક ભાવ તે સ્વ અને જ્ઞાયક ભાવ એનો સ્વામી, સ્વસ્વામી સબંધ એક જાતમાં અંદરમાં છે. એને બદલે આત્મા અજ્ઞાની હું સ્વામી અને આ શુભાશુ પુણ્ય પાપના પરિણામ થાય તે મારા એમાં મમતા કરે છે. એ મમતાનો ત્યાગ પ્રથમમાં પ્રથમ કરવો. એ મમત્વનો ત્યાગ કેમ થાય કે શુદ્ધ આત્માને જાણતા શુદ્ધ આત્મામાં અહંબુદ્ધિ થઈ પુણ્ય પાપમાં અહંબુદ્ધિ છૂટી જાય એવા વિતરાગી નિર્મમત્વ પરિણામ જયારે પ્રગટ થાય છે ત્યારે પર બારમો એવા મમત્વ ભાવનો ત્યાગ થઈ જાય છે. એનું નામ મિથ્યાત્વનો ત્યાગ થયો કહેવામાં. એમ અજ્ઞાનનો ત્યાગ, આ શાસ્ત્ર જ્ઞાન છે, જ્ઞાન નથી અજ્ઞાન છે. એ આત્મજ્ઞાન થતાં આ જ્ઞાન મારું એવી બુદ્ધિ મટી જાય છે. શાસ્ત્રનું જ્ઞાન રહી જાય છે પણ શાસ્ત્રના જ્ઞાનમાં મમતા છૂટી જાય છે. શાસ્ત્ર જ્ઞાન કોઈ છોડી ન શકે. શાસ્ત્ર જ્ઞાનને છોડવાની વાત નથી પણ શાસ્ત્ર જ્ઞાન છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એ મારું જ્ઞાન નથી. એમ ઇન્દ્રિય જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન જાણીને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને અંતર્મુખ થઈને જાણીને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તે મારો છે અને ઇન્દ્રિય જ્ઞાન મારું નથી. ઇન્દ્રિય જ્ઞાન રહી જાય મમતા છૂટી જાય એનું નામ ગ્રહણ પૂરો ત્યાગ છે.
બરાબર,
આ તો સહેલું છે. આજ તો ગ્રહણ પૂરો ત્યાગની વાત તો લોકોને પ્રિય લાગે. હા, કઈક ત્યાગની વાત આવી, અમારી વાત આવી, અમારી વાત તમે સમજો છો એ વાત નથી. અપૂરો વાત છે સંતોની વાત. જેણે આત્મા સાક્ષાત્કાર કર્યો, આત્માનો અનુભવ, જે નિરંતર અતિન્દ્રિય આનંદનું ભોજન કરનારા છે મુનિરાજ, તો આત્માને સાધે તેને સાધુ કહેવામાં આવે છે. પાંચમા વ્રતને સાધતા નથી. પાંચમા વ્રત આવે ને જાણે છે, સાધે છે આત્માને ને પાંચમા વ્રતને જાણે છે કે આ પરભાવ છે એ મારા ભાવો. એ પાંચ મહાવ્રતનો સ્વામી આ હા પૂતગલ છે. સાંભળવી કઠણ પાંચ મહાવ્રતના જે શુભ ભાવ સાધકને મુનિરાજને 21 કોટના શુભ રાગ આવે છે પણ એ શુભ રાગનો સ્વામી અમારા સાધુ ન હોત અને શુભ રાગનો સ્વામી માને અમારો સાધુ અમે એને નમસ્કાર ન કરીએ. એને મમત્વ છૂટી ગયું છે અને શુદ્ધ આત્મામાં લીન થવાનો પ્રયત્ન નિરંતર કરે છે. ક્ષણમાં તો નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. ક્ષણમાં સવિકલ્પ અને ક્ષણમાં નિર્વિકલ્પ એવી ધર્મધ્યાનની ઉગ્રધારા, ધર્મધ્યાનની ઉગ્રધારા. તો છે પાંચમે નાની ધારા છે, છોટી ધારા છે. પુરુષાર્થ ઓછો છે. છઠ્ઠા સાતમા ગુણતાને ઉગ્રધારા છે. ક્ષણમાં વિકલ્પ ને ક્ષણમાં નિર્વિકલ્પ. અતિન્દ્રિય આનંદનું ભોજન કરનારા છે. એને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે. ત્રણ કષાયનો ત્યાગ છે પણ ત્રણ કષાયનો ત્યાગ છે. જેટલી વિતરાગતાનું ગ્રહણ છે એની માત્રામાં ત્રણ કષાયનો ત્યાગ છે. કષાયનું ગ્રહણ ને કષાયનો ત્યાગ, ક્ષમાનું ગ્રહણ ને ક્રોધનો ત્યાગ. એ ક્ષમા પણ જાત જુદી. આજે વ્યવહારિક સ્વભાવની ક્ષમા છે નહીં, ઉત્તમ ક્ષમા. વિતરાગ ભાવને પરમાત્મા ક્ષમા કહે છે. ક્ષમાની વાત સાંભળું, ક્ષમાવું છું ભાઈ, એ તો શુભ ભાવ છે. પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે. આ જ્ઞાની ધર્માત્માની અમોઘ વાણી છૂટે છે કે તારા શુદ્ધાત્મા સિવાય તું તો જાણનાર દેખનાર છો. જાણનાર દેખનારી તત્વ તારું છે અને જે જણાય છે એ ચીજ તારી નથી, મમતા છોડી દે એમ પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગ કરે છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. પોતાના આત્મા સિવાય આ પરદ્રવ્યો પર છે એમ જે જાણે એને જ્ઞાનને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. 35મી ગાથામાં એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે ધોબીને ઘરે તો બધાના કપડા જાય ને, બધા ઘણા ઘરાક હોય ને, તો એક ઘરાક ન હોય તો એ ચાદર આવી નહીં શકાય કે ચાદર ધોવા માટે, તો એકની ચાદર બીજાની ચાદર વહી ગઈ ભૂલથી, તો લો ઢીલો સૂતો તો તેના આપે પોતાની જાણીને. ધોબી ક્યાંથી લે આવ્યો? બાળકો જોયો નહીં અને ચાદર ઓઢીને સૂતો હતો, તો એ બીજો ચાદર વાળો ગયો ધોબી ને આપે, પેલી ચાદર લાવો, તો ચાદર એને આપી, આ ચાદર મારી નહીં, મારું આમાં નિશાન નથી. ધોબી કે કઈ બદલી થઈ ગઈ છે ચાદરની, એને વિચાર કર્યો કે આ કાલે ભાઈ આવ્યા હતા અને ચાદર બદલી ગઈ છે, વાત સાચી છે. તમે એમ કરો, આ ચાદર લઈ જાઓ અને હું ઠેકાણું આપું ને ત્યાં તમે જાઓ. માણસ સજ્જન અને પ્રમાણિક છે, તમારી ચાદર તમને આપી દેશે. તો એ તો સુતા હતા ભાઈ, તો નિરાંતે જમી કાઢવીને આ ભાઈ ગયા, એને જરા આમ છેડો ખેંચ્યો, ભાઈ ભાઈ જરા ઉઠો, આ મારી ચાદર બદલામાં તમારી પાસે આવી ગઈ છે, આ ચાદર તમારી નથી, આ ચાદર ઓઢી છે તે મારી છે, એમ વારંવાર બે ચાર વાર શબ્દ બોલ્યો, ત્યાં હું જાગી ગયો. ભાઈ આ ચાદર મારી છે, તમે ઓઢી છે એ ચાદર તમારી નથી. એવું છે ભાઈ, ચાદર છે એની ખોળામાં, ચાદર આપી નથી. ચાદર કેવે ને, ચાદર ઓઢને કે ઉસને નિશાન દેખા, હા ભાઈ આ ચાદર આપી હે મેરી, ચાદર દિયા નહીં હે, અને મમત તો છૂટ ગયા, એ ચાદર મેરી હે સા મમતા. આ ત્યાગની વિધિ કોઈ વિખ્યાત તો ના, ત્યાગની વિધિ અલગ ત્યાગ ટાઈપની છે. પછી એમ થયું કે આ ચાદર મારી નથી, પછી એ ચાદર વાળાને આપી દીધી ને પોતાની ચાદર લઈ લીધી. એમ દ્રષ્ટાંત પાંત્રી ગાથામાં ધોબીના ઘરે ચાદર ગઈ હતી એનો દ્રષ્ટાંત પાંત્રી ગાથામાં આપે છે. પણ કેને ટાઈમ પુરસર વેપારમાં પૈસા કમાવાની, એમાંય કમાણી વધે એટલે તો તદ્દન ધર્મને ભૂલી જાય. વધતી કમાણીમાં તો આત્માને યાદ બહુ દુઃખી થાય, ત્યારે ધર્મને યાદ અરે અહીંયા કે છે કે ભગવાન આત્મા તું તો જ્ઞાનમય છો ને, આ જ્ઞેયો જણાય છે તારા નથી, નિશાની ફેર છે, જ્ઞેયમાં જડત્વપણું છે ને જ્ઞાનમાં ચેતનપણું છે, બે ની નિશાની જુદી છે. આ દેહની નિશાની જુદી ને આત્માની નિશાની, નિશાન મેળવી લે ને, નિશાન મેળવ્યા પછી જો કે આ ચીજ તારી છે કે નથી, કે આ હા આ તો જળ અચેતન છે, આજ સુધી હું દેહને મારો માનતો હતો, લક્ષણ ભેદે નિશાની જુદી, આમાં નિશાની જળની છે, આમાં વંચાય છે, ઓ વાંચે એને ખબર પડે ને, વાંચે એને ખબર પડે. જેમાં સ્પર્શ રસ ગંધ ને વર્ણ હોય એને જળ કહેવામાં આવે છે, અને જેમાં ચેતના લક્ષણ હોય, ઉપયોગ લક્ષણ હોય તેને આત્મા કહેવામાં આવે છે. ચેતન લક્ષણથી ચેતના દ્વારા આત્માને જાણ્યો કે ચેતન લક્ષણ વાળો આત્મા તે હું છું, અને આ ચેતન લક્ષણથી ભિન્ન લક્ષિત એ મારી ચીજ નથી, એમ નિશાની ફેર છે. લોટ હાથમાં લઈને હાથમાં રાખવી લોટ, અને જો આ લોટ મારી છે કે પાકી છે, કે લોટ તો મારી દેખાય છે, ઉભો નિશાની મેળવી, તારો જે આત્મા છે એ તો જ્ઞાનમય છે, અને જો આમાં જ્ઞાન હોય તો તારી લોટ બરાબર છે. ના, એમાં જ્ઞાન તો નથી, જો એમાં જ્ઞાન નથી તો જળ છે તારી ચીજ નથી, છોડી દે મમતા. લોટ છોડી દે કે મમતા છોડી દે, પેલા મમતા છૂટે ને પછી લોટ છૂટે, લોટ ને છૂટવામાં થોડીક વાર પણ લાગે. આ હા મર્મ હા હા વિખ્યાતો નો ત્યાગ પેલા થઈ જાય, લોટ નો ત્યાગ પછી થાય ક્રમે ક્રમે. આ આ ધર્મ સારો, લોટે રહી ગઈ ને ધર્મે થઈ ગયો ભાઈ. લોટ લાંબો ટાઈમ તારા હાથમાં નહીં રે બાબુ, અને વૈરાગ દશા ઉત્પન્ન થશે. એ કંચન કામિની નો ત્યાગ કરીને જંગલમાં જઈને તું સાધુ થવાનો છો. એક વાર મમતા નો ત્યાગ કર, અલ્પકાળમાં મુક્ત થાય થાય ને સાહેબ બોલ કરાર કરે છે સંતો. આ ગ્રસ્ત અવસ્થામાં મમતા નો ત્યાગ થાય છે કે ઘરમારીને ત્યાગ થાય છે. હા આત્માના ઘરમાં રહીને પડકાર નો, આત્માના ઘરમાં જે આવ્યો કે આ નિજ ઘર છે અને આ ઘરમાંનો નથી. આત્માના ઘરમાં રહેતો પરઘર ઉપર મમત્વ નો ત્યાગ, તેને ગ્રહણપૂર્વક ત્યાગ કર્યો કહેવામાં આવે છે. ગુરુભાઈ આવી વાત છે, ગુરુભાઈ ને પ્રમોદ આવે ને પોતાની વાત છે. આ ઘર મારું નિશાની મેળવી લે, ઘર તારું હોય તો તારી જેવી નિશાની એવી નિશાની મળતી નથી. હું ચેતન ને આ પાપના પરિણામ મારા નહીં પણ પુણ્યના પરિણામ તો મારા ને ઉભો રહે, મારા પછી નિશાની મેળવી લે. મેળવી નિશાની પુણ્યના પરિણામ માં ચેતનતા છે, જાણવા દેખવાની શક્તિ, જાણવા દેખવાની શક્તિ તો આંધળા છે. પુણ્યના પરિણામ તો આંધળા છે, તું દેખતો છો નિશાની ફેર છે, માટે પુણ્યના પરિણામ મારા છોડજે મમતા. પુણ્યના પરિણામ છોડવાની વાત નથી, ધ્યાન રાખજો, મમતા છોડવાની વાત છે. પુણ્ય છોડશે તો પાપમાં વયો જશે. પુણ્ય છોડવું કે ગ્રહવાની વાત નથી, પણ એ પરિણામ મારા છે એમ ધણી થઈને તું બેઠો છો, એ ધણી પણ છોડી દે. અને ચેતન પરમાત્મા તે હું છું, આ ચેતન લક્ષણે લક્ષિત તે હું, અને અચેતન લક્ષણે લક્ષિત તે પારખી ચીજ છે, મારી ચીજ નથી. એમ જાણીને જે આત્માનું ગ્રહણપૂર્વક ત્યાગ કરે છે તે અલ્પકાળમાં મુખને પામે છે.
કારણ
પાપ કે
प्रकृति चैतन्य संसार की महिमा एक साथ ना रह सकती। प्रागृतता छोड़ के किसी को भगवान आत्मा पाई है। भगवान आत्मा अमृत का हो, भगवान आत्मा अमृत का कल्प वृक्ष ही अंदर है। इतने इसमें रत्न भरे हैं हुए न होंगे समुंदर में। एक म्यान में दो तलवारें भाई कभी न समा सकती। चैतन्य और संसार की महिमा एक साथ न रह सकती। हर दम इसकी अलौकिकता की संकित साहिरा पाओ। कान गुरु और बहन श्री ने हो, कान गुरु और बहन श्री ने उसको ही तो पाया है। सहम ही संतोष करो ना क्यों पर में चैतन्य और संसार की महिमा एक साथ ना रह सकती।
आज अपने मारे भगवान આજ મહાવીર ભગવાનની નિષ્ઠાનો વિરહ આપણને લાગે, પણ સંતો દ્વારા એ નિષ્ઠા અત્યારે આપણને પણ પ્રવાહિત થઈ રહી છે, અને એ નિષ્ઠાનો આપણને અત્યારે વિરહ લાગતો નથી। એવા સંતોની દેશના કાયમ માટે પ્રવાહિત રહે અને ભવ્ય જીવો પોતાનું હિત સાધન હિત સાધી અને પોતે પણ પોતાનું કલ્યાણ કરે, પૂર્ણ મોક્ષ પામી જાય દરિયાની એ ભાવના હેતુએ એક યોજના ઘડવામાં આવી છે। એક યોજના અત્યારે આ વિડીયો કેસેટ ઉતરી રહી છે, એ વિડીયો કેસેટની યોજના થઈ રહી છે, અને એક બીજી પૂજ્યશ્રી રાજચંદભાઈ તથા પૂજ્ય સંધ્યાબેનના પ્રવચનના સંગ્રહનો એક ઓડિયો કેસેટ વિભાગ, વિડીયો કેસેટ તો ચાલુ છે પણ એક ઓડિયો કેસેટ વિભાગ પણ લેવાનો એક આજે મંડળે નક્કી કર્યો છે, અને બધાનું મુખ્ય મળી એક વિચારણા કરી જેથી લગભગ 25,000 બજેટ છે એ બજેટને પહોંચી વળવા મુમુક્ષુએ પોતે સહજ ભાવે દાન વ્યક્ત કર્યું છે। એ 5,001 રૂપિયા એક મુમુક્ષુભાઈ તરફથી, 1,501 તુસી મીઠાલાલ મંગળનાર, 1,001 માવજીભાઈ વૃદ્ધાભાઈ જૈન, 1,001 ગોસલભાઈ ગીરજીભાઈ જૈન, 1,001 બાલચંદભાઈ કસ્તુરભાઈ જૈન, 1,001 હરિલાલભાઈ જૈન, 1,001 જિયાલાલજી જૈન, એ સિવાય બાકીની જે કોઈને ભાવના હોય એ વ્યક્ત કરે અત્યારે કે અથવા પછી રાતના કે તો એ પ્રમાણે થઈ જશે, અને આનો કેસેટ વિભાગ દરેકને ઉતારીને જે પ્રમાણે માગ આવશે એ પ્રમાણે ઉતારીને પણ એને આપવામાં આવશે।
ગમે ત્યારે સર્ક્યુલેશનમાં મોકલી શકાય.
હા મોકલી શકાય
ગમે ત્યારે જરૂરિયાત.
વિગત એટલે એક રાજકોટમાં એનું સેન્ટર રહેશે, બોમ્બે રહેશે,
આનો મહિમા. આ જે ના સ્વામી વર્ષો સુધી એને એ જ
અવાજ એ આપણે દેશના પ્રવાહિત રહે, બધા મોટો લાભ રહે, પોતાનું હિત કરી રહે, એટલા માટે જ આ યોજના આપણે બનાવી છે. એ વાત ચેલી કરી
ભાઈની પ્રજાને પણ આ લાભ.
હા
આજે રાત્રે ચર્ચા બનશે.
આજ ભાઈ ચર્ચા
બનશે.
ભિન્ન સ્વાદં પરમા હો ભિન્ન સ્વાદં જ્ઞાનમયી શાશ્વત પરમાદં
જ્ઞાનમયી શાશ્વત પરમાદં
દ્રવ્ય દ્રષ્ટિ સે
ખસેડી લેજો. પ્રતિકૃતિ